તારીખ 3/1/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 269 અને 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 211
તો મુક્તિનો માર્ગ મળ્યો છે. પોતાને સમગ્ર સંજ્ઞાન ચારિત્રરૂપી માર્ગની પ્રાપ્તિ થઈ છે. પૂજ્ય બળદેવશ્રીનો ઉપદેશ છે, એ નિમિત્ત છે, એમનાથી માર્ગ મળ્યો છે. સાધનજીવને પુરુષાર્થ પોતાનો હોવા છતાં એ પુરુષાર્થમાં બીજા જ્ઞાનીનું બીજા મહાપુરુષનું નિમિત્ત હોય છે, એમનો ઉપકાર પણ અસાધારણ રીતે ગાવામાં આવે છે. પોતાની મુક્તિનો માર્ગ કામ ગુરુદેવથી મળ્યો છે એ વિશે સ્પષ્ટ થાય છે. તેઓ શ્રી ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશે છે. મોક્ષ માર્ગ છે, કેવી રીતે ઉત્પન્ન થાય, કયું કારણ આપવાથી મોક્ષ માર્ગ ઉત્પન્ન થાય એ વિશે બધા પડખેથી ચારે બાજુથી એટલે બધા પડખેથી પ્રકાશો છે એટલે સ્પષ્ટ કર્યો છે, એનો ઉપદેશ કર્યો છે. એવા માર્ગ પ્રકાશક, માર્ગના દેનારા ગુરુદેવનો અપાર ઉપકાર છે. ઉપકાર વિશે વિશેષ વાતો પરગામ પરમાવંસારના ગ્રંથના અનુમોદનાર્થે લખી આપેલા વચનો છે, એમાં ઘણી વાતો છે, એમાં સંક્ષિપ્તમાં છે. ત્યાં બે પેજ ભરીને વાત લખી છે. પોતા ઉપરની વાતમાં બે વાત એમણે માર્મિક લખી છે કે આપનો ઉપકાર તો હૃદયપટ ઉપર કોતરાઈ ગયેલા છે, એટલે કોતરાઈ ગયેલી વાત ઘૂસાવાનો પ્રશ્ન રહેતો નથી. એ વાત હવે વિસ્મૃત થઈ જશે અને આપની આજ્ઞાથી કાંઈ અમે વિરુદ્ધ ચાલશું એ મંત્રણ કાળમાં બનશે. કોતરાઈ ગયેલી ચીજ ઘૂસાતી નથી, એટલે ઉપકાર હવે ઘૂસાવાનો નથી. ઉપકારથી વિરુદ્ધ જાય તો અપકાર છે, દ્રોહ છે, એ મંતવ્યું અમારાથી બનશે. બીજી એક વાત એ પણ લખી છે કે આ આત્માની દરેક પર્યાયે આપનો ઉપકાર વર્તે છે, એ પણ વિશેષ વાત લખી છે. સમય સમયનું જે પરિણામ છે, શુદ્ધ પરિણામ છે, એ શુદ્ધ પરિણામમાં ભલે પોતાનો પુરુષાર્થ વર્તે છે તો પણ એમાં ઉપકાર આપનો વર્તે છે. જો આપે માર્ગ દર્શાવ્યો ન હોત તો જે સ્થિતિમાં મેં માર્ગ ગ્રહણ કર્યો એ સ્થિતિનો ભૂતકાળ બરાબર ખ્યાલદાર નથી. અજ્ઞાનનો અંધકાર કેવો હતો એ બરાબર અનુભવ ગોચર છે, એ વિશે ખ્યાલબાર નથી. અને માર્ગ દર્શાવ્યો ને એ માર્ગ દર્શાવ્યો તો જોયો ને ન દર્શાવ્યો હોય તો કદાચ ન જોયો હોત એ વાત પોતાને સ્પષ્ટ લાગે છે. એટલે એમ કહે છે કે હવે પછીની અત્યારે ચાલુ રહેલી ત્યાર પછીની જેટલી કોઈ શુદ્ધ પર્યાયો છે એ તમામ શુદ્ધ પરિણામમાં આપનો ઉપકાર વર્તી રહ્યો છે. ભાઈ તમે ખરે વખતે મદદ ન કરી હોત તો અત્યારે એમાંની પાસે આ લાખો કરોડો રૂપિયો છે એ ન
હોવાથી
આ બધા છે એના મૂળમાં તમે ઉભા છો, તમારો મૂળમાં તમારો ઉભા છે. તમે જોયું એમાં અમારે બધું સંમતિ કરવાનું હોય ને તમે કેવી રીતે વિરુદ્ધ જવાનો પ્રશ્ન હોય શકે નહીં. લૌકિકમાં સજ્જનતામાં મને એટલો વિષય મળે છે. આત્માર્થની વાત તો લોકોત્તર સજ્જનતાની હોય છે. એવા હૃદયનો અપાર ઉપકાર છે. એ ઉપકાર કેમ ભૂલાય? જે હૃદયપટમાં કોકરાઈ ગયો હોય એ ભૂલાય કેવી રીતે? એ ભૂલાવાનો વિસ્મૃત થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હૃદયનું દ્રવ તો અલૌકિક છે. હૃદયની ઉપસ્થિતિમાં સ્વાધ્યાયની અંદર ગુરુદેવનો મહિમા ચાલતો હતો એટલે વર્તમાન કાળની વાત ચાલી છે. ત્યાં ગુરુદેવનું દ્રવ તો અલૌકિક છે. અત્યારે પણ દ્રવ તો છે જ ને, અહીંયા નથી ગુરુદેવ, આ ક્ષેત્રે નથી. પણ ગુરુદેવનું ક્ષેત્ર કોઈ દ્રવ્ય કોઈ ક્ષેત્રે નથી એમ તો જ્યાં છે ત્યાં એનું દ્રવ અલૌકિક છે. અહીંયા હતા તો પણ અલૌકિક છે, ત્યાં છે તો પણ અલૌકિક છે, અને જ્યાં છે ત્યાં પણ અલૌકિક જ છે. ગુરુદેવનું દ્રવ તો અલૌકિક છે, તીર્થંકર દ્રવ છે ને, અને તેમનું શ્રુત જ્ઞાન અને વાણી પણ આશ્ચર્યકારી છે. એમનું દ્રવ તો અલૌકિક છે, પણ પોતાના સ્ત્રી મુખેથી એ વાત નીકળી ગઈ. 104 ડિગ્રી જેટલો તાવ હતો. વાતચીત કરતા હતા એ બેઠા બેઠા નોર્મલ કોર્સમાં બધા વાત કરે એવી રીતે વાત કરતા હતા. તાવ નહીં પણ 104 ડિગ્રી તાવ છે, લાગે તો છે કે તાવ છે, ઉષ્ણ તો લાગે છે થોડું વાર, થોડું શું વાત, 104 ડિગ્રી છે. આમાંથી 5 તો તાવ વાર લાગે ને ખબર ન પડે. સાધારણ માણસને 104 ડિગ્રી હોય એટલે પથારી માં ધીરો ઘટશે ને નખાઈ જાય. આ તો જેમ સાધારણ માણસ બેઠા હોય તે વાતચીત કરતા આપણે એમ કે કઈ ખ્યાલ નથી આવતો આટલો બધો તાવ છે. કોણ જાણે કે આ દ્રવ્ય જ કોઈ એવું છે? આ દ્રવ્ય જ કોઈ એવું છે. પોતાને પણ એક આશ્ચર્ય લાગે છે જે સાધારણ માણસો ને જે શરીરની માંદી વગેરેની માનસિક અસર થાય એ વસ્તુ જાણે નથી. હું તો પોતાના સ્વભાવમાં જ્ઞાન રસમાં પડ્યા છે, એ રસમાં જ પડ્યા છે, આત્મરસમાં પડ્યા છે. એ બધી અંતરપૂર્ણતાની જે ઓળખાણ છે એમાં દ્રવ્ય છે કરવામાં આવે છે. ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેનું જે સુતજ્ઞાન છે એ પણ આશ્ચર્યકારી છે. વાણીનો યોગ છે એ પણ આશ્ચર્યકારી છે. વાણી તો આત્માને નથી હોતી પણ યોગ હોય છે, પુણ્યયોગ હોય તો વાણી ભાવ છે એનું ભાષા દ્વારા વ્યક્ત પણ થવાનો યોગ બને છે. સુતજ્ઞાન આશ્ચર્યકારી છે એટલા માટે જીવન કે ઉમરાળાની નિયાળમાં હાથ ચોપડી ભણેલા એ સિવાય તો બીજું કઈ ભણતર હતું નહીં. કોઈ સંસ્કૃત વ્યાકરણનું ભણતર નહીં. સંસ્કૃતની વિભક્તિ બધો અર્થ કરતા હતા. વ્યાકરણને ક્યારેક ક્યારેક વિદ્વાનો સાથે વાતચીત થાય એના ઉપરથી પકડી લઈએ ત્યાંની અંદર કેવી રીતે ભાષાને વ્યક્ત કરવાની ભાષાની પદ્ધતિ છે, વ્યવસ્થિત પદ્ધતિ શું છે વ્યાકરણની, એ થોડામાં ખ્યાલ આવી જાય. જ્ઞાન વિશેષ હોય એટલે થોડામાં ખ્યાલ આવી જાય. એ વિષયમાં એમનો જે સંજ્ઞાન વિશેષ જે તે શાસ્ત્રો હતા, જે તે ન્યાયનો વિષય હતો, જે તે અધ્યાત્મનો વિષય હતો, એટલી ઘણી વિશાળતા હતી. એમાં પીએચડી એકડિયા જેવો લાગે એને પાણી, એ વિષયમાં કોઈ પીએચડી થવા જાય તો એકડિયા જેવો લાગે, એટલે આગળ. ડાક્ટરો સાંભળવા આવતા, મોટા મોટા ડાક્ટરો સાંભળવા આવતા, બધા ખાસ છે, બધા શરીરના ડાક્ટર છે. અમે તો બધા શરીરના ડાક્ટર કહેવાય છે, પણ શરીરનું કાંઈ ડાક્ટર કરી શકતા નથી. પણ આપ તો આત્માના ડાક્ટર છો, આત્મામાં રોગ થયો છે એ કાઢવા માટેનું ઔષધ, એની સલાહ સૂચના, એનું માર્ગદર્શન, એનો ઉપદેશ આપની પાસે. અલૌકિક છે તેનું સુજ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. સુજ્ઞાનના વિષય કેટલા કેટલા મુખ્ય વિષયો પ્રકાશા છે એ સુજ્ઞાન છે આ જગ્યાએ. સાક્ષરમાં ગુરુદેવને વચનો લેખા છે એમાં. આપના અંતરમાં ચૈતન્ય રચના કર સ્પર્શીને સાતુશ્રી સુજ્ઞાનને ચમત્કારી સંયુક્ત જ્ઞાનને સંયુક્ત પર્યાયના જગમગતા જ્ઞાન દીવડા પ્રકાશી રહ્યા હતા. અને આપની સાતુશ્રી વાણી ચૈતન્ય દેવનો અદભુત ચમત્કાર દેખાડનારી હતી. વાણીથી ખ્યાલ આવતો શાસ્ત્રોના અને આત્મદેવના ઊંડા સૂક્ષ્મ માર્ગ પ્રકાશ્યા છે. એમાં કેટલા કેટલા વિષય આવ્યા એની મુખ્ય મુખ્ય વાત કરી છે. ઉપાદાન નિમિત્તનો વિષય સ્પષ્ટ કર્યો છે. ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહારનો વિષય, મોક્ષ માર્ગને વિષય કેવો હોય તે સ્પષ્ટ કર્યો છે. દૂરદૃષ્ટિનો વિષય પણ સ્પષ્ટ કર્યો છે. સમય શ્રદ્ધામાં જ્ઞાતા આત્મા જ્ઞાતા છે, કરતા પણ છે, અકર્તા પણ છે, અને સ્વાનુભવની નિર્વિકલ્પ દશા, આ સૂક્ષ્મ વિષયો, એ વગેરે ચૈતન્યની જે અદભુતતા છે તે વાણી દ્વારા પ્રકાશ કરી લાખો જીવોને અંતરદૃષ્ટિનો માર્ગ બતાવ્યો છે અને તે પંથે વાયા છે. એવા ગુરુદેવનો પોતાનો અનેક ઉપકાર છે ગ્રંથના પ્રકાશમાં માગણી કરી હતી. સ્વાસ્થ્ય બહુ કમજોર હતું, લખવાની પણ એટલી શક્તિ નહોતી એ દિવસોમાં લખી આવી. જ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે. દેવ ગુરુ શાસ્ત્ર મંગળ છે. એમ કહે છે કે પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય પણ મંગળ છે. તેમની અમૃતની વાણી પણ મંગળ છે. તેઓ શ્રી પોતે મંગળ મૂર્તિ છે. મંગળિકતા, કોઈ સારું કાર્ય થવા માટે લોકો મંગળ નિમિત્ત જોવે છે ને, લૌકિક નિમિત્તમાં તો બધું કિરણ છું ભણીની અંદર સમાવેશ લોકોએ કર્યો છે. આ તો ગુરુદેવ છે, પોતે અલૌકિક તીર્થંકર દ્રવ છે. પોતાના મોક્ષ માર્ગના પ્રયાણમાં પહેલા માંગલ એમ કહે છે, એમ કોઈ એમ કહે. અમે અમારે દેશ દેશાવર જાવું હતું, શુકન જોયા, શુકન જોયે છે, શુકન જોવે છે કે નહીં, છતાંય ત્યાં તો થવું હોય તે થાય, તે સમય નહીં પહોંચે ને એક્સિડન્ટ થઈ જાય, શુકન જોયા હોય પણ. આ તો મોક્ષનો માર્ગ છે, એમાં ગુરુદેવના શુકન છે. હવે અપ્રતિહત માર્ગમાંથી પાછો ફરવાનો પ્રશ્ન રહેતો, અલ્પકાળમાં કેવળ નામ લીધે પરમકારી ગુરુદેવનું દ્રવ મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે, અને તેઓ છે મંગળ મૂર્તિ છે. બધી રીતે તેઓ મંગળિકતાની મૂર્તિ છે. પોતે પવિત્ર છે અને બીજાને પવિત્રતામાં એ નિમિત્ત છે એમ કેમ. ભાવ જેવું તારણહાર છે, ભાવની અંદર ભાવનો દરિયો સમુદ્ર છે. 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે છે, જીવ ડૂબકા ખાય છે. ભાવ સમુદ્રમાં જીવ ડૂબકા ખાય છે, ઉદભી એટલે સમુદ્ર. ભાવની ઉદભીમાંથી તારનારા છે ભાવ સમુદ્રમાંથી, જેમ કોઈ હાથ પકડીને ડૂબતાને ખેંચી લે. ભવ સમુદ્રમાંથી ડૂબતો બચે છે, જેના નિમિત્તે બચે છે એને એવો અનુભવ થાય છે. જેમ કોઈને એને આશા છોડી દીધી હોય કે હવે મર્યા, જે ડૂબ્યા ગયા તળિયે, આ ક્યાંય કાંઠો દેખાતો નથી, અને આ ગાઢ સમુદ્રમાં ક્યાંય હવે નીકળવાનો આરો વારો નથી, આશા છોડીને આંખ નીચે જાય, એ વખતે કોઈ હાથ પકડીને બહાર ખેંચી લે, એને એનો અનુભવ થાય, અરે શું થયું, આ મેં તો આશા છોડી દીધી, પકડ્યો કેવી રીતે બહાર આવી ગયો, ચમત્કાર રૂપ થઈ ગયો. એ ભવ સમુદ્રમાં ડૂબતા જીવને જ્યારે કોઈ સમ્યક જ્ઞાનનું સમ્યક દર્શનનું નિમિત્ત પડે છે કોઈ મહાપુરુષ, ત્યારે એને એક પ્રકારનો અનુભવ થાય છે. અત્યારે ડૂબતો બચ્યો છે નહીં, પણ હવે પછી ક્યારે ભવ સમુદ્રમાં ડૂબકી ખાવાનો પ્રશ્ન રહેતો કાંઈ માટે બચ્યો. કોઈ જો અત્યારે બચાવ્યો હોય તો લાઈફ પૂરું થાય ત્યારે ફરીને પાછો ગમે તે નિમિત્તે દેહ ત્યાગ કરે છે, એનો પ્રશ્ન રહેતો. સદાની માટે જેના જન્મ મરણના દુઃખોનો નાશ થાય છે, એવો ઉપકાર જોઈને એમને ભવ ઉદ્ધિના તારણહાર કહેવામાં આવે છે. એના ઉદ્ધિ નથી કોઈ લગાડવાનું, એ દ્રવ બીજા દ્રવનું કરી શકતું નથી. ભક્તિનો વિષય એવો છે, ભગવાનની સામે, શ્રી ગુરુની સામે જોઈએ ત્યારે એમ જ કે આપે અમારા તારણહાર છો, આપ ન હોત તો અમે ડૂબી ગયા હોત, તૈયાર ન હોત, મેં ડૂબી ગયા હોત, ડૂબી જ ગયા હોત એમ જ
કહ્યું.
હું પણ એવી ભક્તિ કરે, કેમ કે ત્યાં કોઈ દ્રવ્યાનુયોગનો વિષય નથી ચાલતો, એ ભક્તિનો વિષયનો પ્રકાર ચાલે છે. દ્રવ્યાનુયોગમાં દ્રવથી વસ્તુની વ્યવસ્થા શું છે એનું જ્ઞાન બરાબર છે, એ જ્ઞાન જળવાઈ રહે છે, એ જ્ઞાન સાતું નથી, એ જ્ઞાનને તોડીને કોઈ વાત નથી, એ જ્ઞાનથી વિરુદ્ધ થઈને પણ કોઈ વાત નથી, છતાં એવી ભક્તિ કરે, એ ભક્તિનો ભાવ અને જ્ઞાનનો ભાવ બંનેનું સંતુલન અનેકાંતિકપણે એક પર્યાયમાં જળવાઈ રહે એવો આ માર્ગ છે. એમ નામ અનેકાંતિક માર્ગ છે, એક પર્યાયમાં જળવાઈ દે. બે જ્ઞાનની સંતુલા જ્ઞાન ખોલવે નહીં, ભક્તિમાં ગમે તેટલી અતિશયોક્તિ થાય તો પણ એ સંમત છે, એમાં કોઈ અતિશયોક્તિનો પ્રશ્ન નથી. ભક્તિ તો ભક્તિની રીતે જ થાય, ભક્તિ તો દ્રવ્યાનંદના વિજ્ઞાનની વાતોથી થાય નહીં. એક બહુ સરસ વાત નાખે છે કે મોક્ષનું હૃદય તો ભીંજાયેલું હોય છે, એનું સમર્પણ એની અર્પણતા બીજા કરતા અસાધારણ હોય છે. લૌકિકમાં કોઈ મદદ કરી હોય, પોતે બહુ મોટી શ્રીમંતાઈમાં આવ્યો હોય, એને ખબર નથી કે મેં વેપાર કેવી રીતે કર્યો, એમાં કોણ કેવી રીતે વાપર્યું, બુદ્ધિ કૌશલ્ય કેટલું વાપર્યું, ક્યાં ક્યાં કેવી કેવી રીતે મારે ખૂબ જ કામ કરવું પડ્યું, તો પણ કે છે કે ભૂલમાં એવી વાત ન હોય તો આ બધું શું કામ આવત. આ તો બધું હતું, બુદ્ધિ બુદ્ધિ તો હતી, પણ બુદ્ધિ શું કરે એમ જોવાય છે. એને જ્ઞાન ન હોય, જે તે પ્રકારે જે કાર્ય થાય છે એનું જ્ઞાન હોય છે, છતાં પણ ઉપકાર તો ઉપકારની રીતે જ કહેવામાં આવે છે, બીજી રીતે કહેવાતો એ યોગ્ય જ છે. તે કાંઈ અયોગ્ય નથી, તે યથાર્થ જ છે, અયથાર્થ નથી. હા, ઉપકાર વર્તે છે અને એ પ્રકારનું સમર્પ કુદરતી પરિણમન ન હોય તો નિયમથી અવગુણ ઉત્પન્ન થયા વિના હરી જાય. અવગુણ નો રક્ષક ભાવ છે. સ્પષ્ટ કર્યું છે, પણ માના દીપ શત્રુ મહા નિરીક્ષણ લે ન મરાય, માતા સદગુ ચરણમાં અલ્પ પ્રયાસ જાય. કેમ કે શાસ્ત્ર પણ છે, સુખ સંબંધવાનો છે, સંયમ પણ છે, તો બીજા અસંયમ કરતા પોતાનો દરજ્જો પોતાનો પ્રકાર જુદો છે, ઊંચો છે, એને ખ્યાલ આવ્યા વિના રહેવાનો નથી. તો એ બધા પ્રકારના માન નહીં ચડવા માટે એની પાસે શું સાધન છે? કે એક તો પોતાની દ્રવ્ય દ્રષ્ટિ સાધન છે, પણ એ તો અંતરનો વિષય થયો, પરિણામ બહાર પણ જાય છે. બહારના શું સાધન છે? એટલા પરિણામ જેવો સર્વથા અંતરનો પ્રયત્ન સાથે જાય, એને માટે તો વ્યવહારનો ભક્તિનો વિનયનો પ્રશ્ન રહેતો નથી. એટલે અરવિંદ ભક્તિ વ્યવહાર ભક્તિ બંધ થઈ જાય છે. વ્યવહાર ભક્તિ તો છદ્મસ્ત હોય ત્યાં સુધી હોય છે, એની ગુરુદેવે લીધું ને, છદ્મસ્ત ને વયાવચાલી નથી હોતા. ઉપકાર કરે છે, છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, ભગવાન અરવિંદ થાય ને બહારનો વ્યવહાર કરે એવું બનતું નથી. કેમ કે એ રાગયુક્ત પ્રવૃત્તિ છે, રાગ બાર ના જાય તો એને અનુપણ ન થાય એનું સાધન સદગુરુ છે. નહીતર શુષ્કતા એમાં વિધાન અવગુણ જ થાય, કુદરતી છે, જીવન જે છે એ બહુ જીવંત દ્રષ્ટાંત છે. દ્રવ દ્રષ્ટિની એટલી બધી કડક વાતો એમણે લીધી છે, શાસ્ત્ર અનાયતન છે, કરી શકે બીજી બાબત બધી માતાજી ખૂબ જોરથી ભક્તિ કરે છે, અનંત કીર્તન કરો છે પણ મારા માટે
અધેરી છે.
આ બે વાત એક સાથે આવી કેવી રીતે? આ વિષયનું એક સાથે એક જ વ્યક્તિ બે પ્રકારના આવા વિરુદ્ધ દેખાતા પરિણામ અને છતાં અવિરોધપણે રહે છે એવા પરિણામ, સાથે રહે છે અવિરોધપણે એવા પરિણામ, એ જ આ વિષયનું રહસ્ય છે. એમ જ હોય, બીજી રીતે બને. જેટલો નિશ્ચય ઉગ્ર એટલી જ ભક્તિ ઉગ્ર. બીજો એવો જીવંત દ્રષ્ટાંત છે નિયમસાર પરમાણુ. નિયમસારની અંદર ક્ષાયિક પર્યાયને પરબ્રહ્મને પ્રભાવમ જે નીતિ 50મી ગાથામાં એ વાત કરી. પદ્મ પ્રબલ ધારી દેવનો નિશ્ચયનો વિષય બહુ તીખો છે. યુવા સુધારી લઈને જોવા મળે છે, એવો જ તીખો વિષય છે. છતાં જ્યાં જ્યાં એમણે ભક્તિ કરી છે ત્યાં એટલી જોરથી કરી છે. ભવ સમુદ્રની મધ્યમાં મગરમચ્છના મોઢામાં અમે પકડાયેલા છીએ, એને છોડાવનાર આપ જ છો. ભગવાનને સ્તુતિ કરે છે. ભવ સમુદ્રમાં ડૂબીએ છીએ ને, ભવ સમુદ્રના મધ્યમાં મગરમચ્છના મોઢામાં પકડાઈ ગયા છે. દર્શન નો આવો છે, ચારિત્ર મોહનો ભાવ આવો છે, એમાંથી મુકામનાર તમે છો. કેમ કે તમારું નિર્ણય સ્વરૂપ જોઈને એમ લાગે છે ખરેખર આ જ નામ છે, આ જ વસ્તુ છે, આ જ દ્રવ છે, આવો જ આત્મા છે, એવી ભક્તિ કરે છે. બે સાથે રહે છે, નિશ્ચયમાં ઉગ્રતા આવે છે તો ભક્તિમાં જેટલો રાગનો અંશ રહ્યો છે એમાં એ જ પ્રકારની એવી તીખી ઉગ્રતા એવા જ્ઞાન રહે. ગુરુદેવ ભગવદગુરુ તારણહાર છે, પરમાનંદ ગુરુથી ભરેલા છે, એમના ગુરુ છે, એ જોતા ગુણની મૂર્તિ છે એમ જોવામાં આવે છે. અવગુણ એક પણ નથી એમ જોવે છે, એકલી ગુણની મૂર્તિ. વૃંદાવન ગુરુથી ભરેલા છે, બીજું ગુરુદેવના ચરણની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો જ્યાં સુધી છદ્મસ્થપણું છે ત્યાં સુધીની મર્યાદિત વાત સમજવી જોઈએ. કેમ કે પછી ઉપર તો એ પ્રશ્ન, એ ભાવ, એ પ્રકારની વાણી, ભાવ કે પ્રવૃત્તિ કાંઈ હતું નથી. એ બધું ખ્યાલમાં હોય છે, બધી મર્યાદા ખ્યાલમાં હોય છે. વચને વચને કાંઈ અપેક્ષાના ખુલાસા થાય નહીં, એ તો વાંચનારે સમજી લેવું જોઈએ. પછી ગુરુદેવના ચરણ કમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો એટલે નમ્રતાથી એ વાત કીધી છે. અહીંયા એ ગુરુદેવનો સ્વાધ્યાયની અંદર મહિમા કરેલો છે. પોતે મહિમા કરે તો સાંભળનારને પણ એ વિશેષ ગુરુદેવ મહિમા કરવા યોગ્ય છે એમ આપોઆપ કહેવાની જરૂર રહેતી. પોતે સ્વાધ્યાય કરતા હતા તો સાંભળનાર જે વર્ગ છે, જે વ્યક્તિઓ સાંભળવા બેઠી છે એને તો કહેવાની જરૂર નથી પડતી. ગુરુદેવ મહિમા કેટલો કરવા જેવો છે આ વિશે માટે કંઈ કહેવાની જરૂર પડતી નથી. આ મુદ્દા
શ્રીમદજીએ બહુ
ગાયો છે. પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે છે અંતરમાં, માર્ગ નથી મળતો એમ કે ફરિયાદ કરી શકે છે. ઘણા વર્ષોથી અનેક શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવા છતાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય એવો ઉપાય, એવો માર્ગ, એવો રસ્તો અંદરમાં સૂજતો નથી ને જડતો નથી, તો એનું શું કારણ છે અને કેમ કરતા એ મળે એવા પ્રશ્નનો આ સિદ્ધ ઉત્તર છે. એ પોતાની જિજ્ઞાસા જ માર્ગ કરે છે. તો આટલા બધો સમય, આટલા બધા શાસ્ત્રો વાંચવાનો પરિશ્રમ, જિજ્ઞાસા વગર પૂરું આ પ્રશ્ન ઉભો છે. હા, જિજ્ઞાસા વગર ખરેખર જેવી જિજ્ઞાસા પોતાના હિતોના ઉપાય માટે હોવી જોઈએ એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો એ જિજ્ઞાસા જ અંદરમાં માર્ગ કરે છે. એને બીજી વિચારણા નથી. જો જિજ્ઞાસા ન હોય તો એ માર્ગ નહીં મળવાની મોટી વિટમણા છે એમ એનો અર્થ. 425માં ગુણ લીધો હોય તો તે પણ સ્વભાવની લગ્નના બળે નીકળી જાય છે. એ ગુણ એવી રીતે એને રોકતું નથી કે જેથી એ માર્ગ પ્રાપ્તિની અંદર અવરોધક થઈ જાય, એવી રીતે ગુણરૂપે તો તે પણ સ્વભાવની લગ્નના બળે નીકળી જાય છે. અંતરની ખાસ પ્રકારની પાત્રતા વાળો છે, ક્યાંય ઉપાય પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. લગ્નની જિજ્ઞાસા સાથે જ હોય છે. એમ કે જિજ્ઞાસા હતી તો એને પૂછે લગ્ન કેટલી હતી, તો તરત એને જિજ્ઞાસાનું માપ અંદરમાં આવી જાય છે. કોઈ દવા કે ઔષધિની અસર થઈ ગઈ હોય તો શરીર એકદમ ચટપટી ઉપડે છે. રહેવા એમની ને સેવા એમની એવી ચટપટી ઉપડે છે ને, કોઈ એવું રિએક્શન આવ્યું હોય, કોઈ એવી દવાની છાંટી હોય તો ત્યાં વિચાર કરે છે, પહેલાં આ કામ કરેલું, પહેલાં આ કામ કરેલું, પહેલાં મૂર્તિ ગોળી ખાધેલું, મજા કરેલો, મેં માથું ખાઈ વાળેલું, માથું હથું કરેલું, માથાની લથ હટકી કરેલી, મેં શારીરિક અવસ્થા જિજ્ઞાસા ઉપર ઉપર ની થાય તો શાસ્ત્ર વાંચે, બે સવાલ બી પૂછે નહીં અને એમને જે ક્રમ નક્કી કર્યો હોય એ ક્રમે આગળ જાય. પણ અંદરમાં પટ્ટી ચાલે નહીં, લગ્ન ઉપડે નહીં, તો એને માર્ગ મળતો નથી. આપોઆપ માર્ગ કરે છે. અત્યારે તો વિષય બહુ ચોખ્ખો ખુલ્લો થયો છે. પોતે કહેતા હતા કે જયારે અમે માર્ગ મેળવ્યો ત્યારે આટલી સ્પષ્ટતા નથી. ગુરુદેવ તો એ વખતે હોમિયોપેથીમાં હતા. કોઈ સત્ય ખોરીને કહેવાય નહીં એવી પરિસ્થિતિમાં હતા. ભલે પોતાને ખ્યાલ આવી ગયો હતો કે અહીંયા રહેવા એવું છે ને, આ બધું ગડબડવાળું છે, માર્ગ બીજો છે, જ્યાં સુધી બારમાં ફેરફાર કર્યો નહોતો ત્યાં સુધી કહેવાય એવી બારની મર્યાદા નહોતી. અંદર રહેવાની મર્યાદા તો એ વાત તો બરાબર નથી. બહાર નીકળ્યા પછી કોઈ પ્રતિબંધ રહેતો અંદર રહીને તો મર્યાદા તોડવી એ તો સામાન્ય રીતે કરતા પણ બધો વાત ગોળ ગોળ મીઠી મીઠી ને કરતા એમાંથી પકડ્યું છે. ચારે બાજુ છે માર્ગ પ્રકાશે આ બાજુ અંતરમાં માર્ગે વળવાની સ્થિતિ ઉભી થાય એવો માર્ગ પ્રકાશ. ભલે જે જેવો હૈયાતીમાં આવ્યા એની સંખ્યા મર્યાદિત છે એમના જે એમની માણી થઈ ગઈ છે ટેપની અંદર અને ગ્રંથોની અંદર પ્રવચનોના ગ્રંથો એ પછી પ્રકાશન થાય છે. 12 અને 4 16 વોલ્યુમ તો પ્રકાશિત થઈ ગયા. 16 ગ્રંથ પ્રકાશિત થયા સમયસારના 12 થયા 11 થયા 12 થયા 11 થયા 12 થયા 4 વચનામૃત પરના પ્રવચન 16 તો પ્રકાશિત થઈ ગયા. હજી એક કામ ચાલુ છે બીજા શાસ્ત્રો ઉપરની વાણી જે ટેપમાં છે એ પુસ્તકારૂઢ આસ્તે આસ્તે થશે. વાણી તો રહેશે જરૂર સુધી રહેશે. પંચમ કાળના છેલ્લા સુધી રહેશે. સુગાની જે ભાઈખો છે એમના નિર્મળ સંત જ્ઞાન માંથી ભાષાનો ભાખો છે. ગુરુદેવ જે પાયો નાખ્યો છે એ પંચમ કાળના છેડા સુધી રહેશે. ભલે કદાચ કાળ ઘણો છે, સંખ્યા ઘટશે, કદાચ ઘટતી જશે એ પરિસ્થિતિ દેખાય છે સ્પષ્ટ. તો પણ એ વચનોને પકડીને કોઈ ને કોઈ જીવો પોતાને હિત કરતા રહેશે અને એ રીતે માર્ગ ચાલશે. માર્ગ ચાલતો રહેશે. એ માર્ગ છે ખરેખર તો એ માર્ગ છે. બારમાં તો સંખ્યા માર્ગ નથી. અંદરના માર્ગનો પ્રકાશ થાય એ પ્રગટ થાય એ માર્ગ છે એ ચાલુ રહેશે. એમ કહ્યું પોતાની જિજ્ઞાસા માર્ગ કરે છે તેમાં શાસ્ત્રો અથવા વાણી સાધન છે તો પણ માર્ગ તો ગીતાથી જ જણાય છે. તો પણ જે જ્ઞાનમાં આ અંતર્મુખ થવાય એ પણ અંદરમાં પોતાને જણાય છે અથવા જ્ઞાન સ્વયં પોતાને અંતર્મુખ થાય અને સ્વસંવેદનમાં આવે છે એ ક્રિયાને એ કાર્ય અને એ કાર્યની પદ્ધતિ તો પોતાને સમજાય છે અને પોતે તેને અંગીકાર કરે અને અનુભવ કરે છે. એ કાર્ય તો શાસ્ત્ર કરતું નથી કે બીજી વાણી કરતું નથી. વાણી જળ છે, શાસ્ત્ર જળ છે. કાર્ય તો જિજ્ઞાસામાં આવેલો પોતે જ કરે છે. એમ કહીને એમ કહેવા માંગે છે કે જો તમે અંતરના માર્ગ ન મળતો હોય, અંતર્મુખ થવાનો માર્ગ અંદરમાં ન મળતો હોય તો એટલી તીવ્ર જિજ્ઞાસાથી પાછળ પડી જા, ગેરેન્ટેડ વાત છે કે તને માર્ગ જણાશે, મળશે મળશે ને મળશે. જિજ્ઞાસા માર્ગ કરે છે. આપણે રસ્તે રસ્તે તમે ચાલ્યા જાઓ તો જરા માર્ગ કરવો પડશે. પથરા કે જાવા ઝાંખરા આડા હોય તો તમારે ખસેડીને ચાલવું પડશે. થોડો થોડો માર્ગ વિકટ છે. તો અનાદિથી અજ્ઞાન ભાવના જે નિર્ણય પરિણામ કર્યા છે એ જાવા ઝાંખરા વચ્ચે આડા છે એમાંથી માર્ગ કોણ કરે છે? એની જિજ્ઞાસા માર્ગ કરે છે. બહુ પ્રેક્ટિકલ સાઈડ ભાષા આવે છે. વિચાર કરે છે ને માર્ગ સૂચે છે. જિજ્ઞાસા એની જિજ્ઞાસા માર્ગ કરી દે છે. ન હોય તો જે અવરોધ છે એ અવરોધ પોતાના ભાવોનો અવરોધ, પોતાની યોગ્યતાનો અયોગ્યતાનો અવરોધ, એને ખસેડનાર પણ એ અવરોધને કોણ ખસેડે છે? એની જિજ્ઞાસા ખસેડે છે. જીવ આવે કે એ જિજ્ઞાસાનો વિષય શોધતો હોય ને જડે નહીં ત્યાં સુધી એને બધે ક્રિયા છૂટી જાય. જીવન તમામ ક્રિયા જીવન જીવવાની જેટલી કોઈ પરિસ્થિતિ ઉદયમાન છે એમાંથી એનો રસોઈ બરફ લાગશે. ખાવાનું પીવાનું ત્યાંથી માંડીને બધી રોજિંદી જેટલી કોઈ ઉદયમાન ક્રિયા છે ત્યાંથી એનો બધો રસ ઉડી જાય. લોકોને ચિંતા પૂરી આવવી પડે ત્યાં લીવર પકડી જાય છે. દુઃખ ભરી ગઈ ક્યાંક લીવર ઉપર અસર થઈ ગઈ. બીજા કારણો હોય છે આનો સંગીત પણ વધારેમાં વધારે ભાગ આ ભજવે છે મોટા ભાગના લોકોને. તો બહારના વિષયમાં તને આટલી ચિંતા થઈ કે તારા શરીર ઉપર અસર થઈ હાઈપર ટેન્શન થી માંડીને બધું. તો તમે તારા જન્મ મરણની ચિંતા નથી. બહારના સંયોગો તો એ જ ઘરના પેટા વિભાગની રકમો છે. એનો આખો સરવાળો આખો ભાવ છે ઉપર પેટામાં રકમો લખીને પછી સર ચડાવે કે નહીં આખો ભાવ તો પેટા રકમોનો સરવાળો છે. તો પેટા રકમની તને ચિંતા ને આખા સરવાળાની ચિંતા નહીં આ તો કઈ જાતની દુખાય છે. એમ એક એક પ્રસંગ માટે તું તારું ચિત્ત ખોઈ બેસે છો, તારું ચેન ખોઈ બેસે છો, તારું સ્વાસ્થ્ય ખોઈ બેસે છો અને તારા અનુભવ જીવનને જન્મ મરણ માટે કાંઈ નથી. એટલી જો જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા એના અનુપાતમાં જ હોય છે. જેટલો નફો નુકસાન છે એના અનુપાતમાં જિજ્ઞાસા, એના પર્સન્ટેજમાં જિજ્ઞાસા હોય તો જ કાર્ય થાય. આ કુદરતી વ્યવસ્થા છે. આમાં કઈ ઓછો તોડવાનો પ્રશ્ન નથી. કુદરતી વ્યવસ્થા છે. એવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય એવી જિજ્ઞાસા કે છે. બાકી બધી જિજ્ઞાસાની વાતો છે એ કોઈ જિજ્ઞાસા પિજ્ઞાસા છે. તોડ માર્ગ જણાય નિર્ધર માર્ગ ન જણાય અને એવી જિજ્ઞાસા માંથી બધેથી રસ જ્યારે એનો ફીકો થયો હોય તો એને અવરોધ શું રહ્યો? પછી માર્ગ ભણવામાં જો એનો રસ બધેથી ફીકો થયો અને તે પણ એક આત્મા માટે એક સત માટે તો એનો અવરોધ શું રહ્યો? એને અવરોધ થયાનો પછી અવરોધ હોવાનો પ્રશ્ન નથી. સીધી સાદી સમજાય એવી વાત છે. પોતાનો તર પદાર્થ સંબંધીનો રસ જ મોટો અવરોધ છે. સીધે સીધી વાત એ છે, ચોખ્ખે ચોખ્ખી વાત એ છે કે પર પદાર્થ સંબંધીનો આ જીવનો પોતાનો રસ એ જ પોતાનો અવરોધ છે આ માર્ગને વિશે. બીજો કોઈ અવરોધ નથી. એ જિજ્ઞાસાના તબક્કે ખલાસ થાય છે. જિજ્ઞાસાનું યથાર્થ જિજ્ઞાસાનું સ્ટેજ આવે છે એ પહેલા સ્ટેજમાં ખલાસ થાય છે અવરોધ પર. એટલે અહીંયા એમ કહે છે કે જિજ્ઞાસા જ માર્ગ કરે છે. જો સાચી જિજ્ઞાસા હોય તો માર્ગ અંદરમાં મળ્યા વિના રહે નહીં. માર્ગ તો પોતાથી જ જણાય છે પણ એને શાસ્ત્રીયમાં નિમિત્ત હોય છે. જિજ્ઞાસા હોય તો માર્ગ જણાય નહીં તો શાસ્ત્રનો વાતને શું શાસ્ત્ર કરવા માંગે છે એને સમજાતો નથી. શબ્દાર્થ આવડે, ભાવાર્થ આવડે, એવું બધું આવડે પણ એની કાર્ય પદ્ધતિ આવડે નહીં. એક કહે છે એનો અમલ કેવી રીતે કરવો એ ના આવડે. શબ્દાર્થ ને ભાવાર્થ આવડી જાય એને આગળ કહે છે કે પોતાની ઊંડી તીવ્ર રુચિ. રુચિને બે વિશેષણ લગાડ્યા છે. ઊંડી રુચિ અને તીવ્ર રુચિ. જિજ્ઞાસાની સાથે આ બધું ઊભું થાય છે. લગ્ન કહો, રુચિ કહો, રુચિની તીવ્રતા વાળી રુચિ કહો, જ્ઞાન વાળી રુચિ કહો, પણ એને બતાવે છે રુચિના ભાવને
બે
પરથી છે. એક વિશેષણ લાગે છે અનન્યપણું, સ્વરૂપ નિશ્ચય થાય છે ત્યારે અનન્ય રુચિ પ્રગટ થઈ જાય છે. ત્યારે જે ભાષણમાં આવે એવું પોતાનું નિજ પરમપદ, એ પરમેશ્વર પદથી અન્ય રહેવાનું પછી રુચિને પોસાતું
નથી,
એને અનન્ય રુચિ કહેવામાં આવે. તીવ્ર રુચિ છે, મૂળ રુચિ છે, મારે મારું હિત કરી રહ્યું છે અને એના માટે એને ઘણી તીવ્રતા ઉભી થઈ છે અને વિષયના ઉમાણમાં જેને શક્તિ છે એટલા ઊંડે જવા માગે છે. એની રુચિથી રુચિ હોય તો વિષયના ઉમાણમાં જાય ને રુચિ ન હોય તો ઉપર ઉપરથી હાલો. એની અનન્ય રુચિને સાંધી લેશે, અનન્ય રુચિ સમય દર્શન ને સાંધી લેશે અને સમય દર્શન શુદ્ધ બધાને
સાંધી લેશે.
સિદ્ધ સિદ્ધ સાધુ પાસે છે, શ્રી ગુરુએ માર્ગને સરળ કરેલો
છે.
દીપચંદજી એ નાખ્યું છે કે નહીં? આત્માને અનુભવની વાતો કરતા કરતા ગુરુને વચ્ચે નાખ્યા છે. શું કહ્યું કે પોતાની લંબી તીવ્ર રુચિ અને સૂક્ષ્મ ઉપયોગ એ જ્ઞાનનો પર્યાય છે. જ્યારે રુચિ તીવ્ર થાય છે, ઊંડી થાય છે, જિજ્ઞાસા પણ કોઈ અપૂર્વ સ્થિતિ ધારણ કરે છે, અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, ત્યારે બુદ્ધિ ઓછી હોય, ઉઘાડ ઓછો હોય તો પણ ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય છે. ઉપયોગ ઉપયોગમાંથી, એટલે ઉપયોગ પોતામાંથી સ્વભાવને પકડી લે છે કે આ મારો સ્વભાવ છે. ઉપયોગમાં ઉપયોગ, ઉપયોગ ક્રોધાદિમાં રાગાદી વિભાવથી ભિન્ન જે જ્ઞાન માત્ર પણ છે એમાંથી સ્વભાવનું ગ્રહણ કરી લે છે. સ્વભાવ છે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને એને ગ્રહણ કરવું એ ઘણું સૂક્ષ્મ છે. એને સ્વપણે ગ્રહણ કરવું કે આ મારો સ્વભાવ છે એથી પણ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ ઉપયોગ વિના પોતામાં ને પોતામાં એ ઉપયોગ કામ કરતો નથી. અથવા જે બહાર ફરતો સ્થૂળ ઉપયોગ એ અંદરના સૂક્ષ્મથી સૂક્ષ્મ અંતર્મુખ તત્વને, અંતર તત્વને ગ્રહણ કરી શકતો નથી. જ્યારે મૂળને તીવ્ર રુચિ થાય ત્યારે જ્ઞાનનો ઉપયોગ આપોઆપ સૂક્ષ્મતા ધારણ કરે છે. એમાં સૂક્ષ્મતા એ વિષયની આવડી જાય છે અને એને માર્ગ જણાઈ જાય છે, વિધિ પકડાઈ જાય છે, રીત પકડાય છે, કાર્યની પદ્ધતિ એને સમજાઈ જાય છે. વસ્તુ આવી છે, જ્ઞાન જ્ઞાનને લીધે છે, બસ આ જ વિધિ છે. આમાં બીજું કઈ નથી. ચતુરાંગ રહે મને છે બસ એની દ્રષ્ટિ મળી જાય છે. આ તત્વ છે, કાંઈ દૂર નથી. મારું તત્વ મારાથી જરા પણ દૂર નથી. સ્વયં હું જ છું, હું મને વેદું છું, હું મને જાણું છું, હું જ મને અનુભવું છું. એને માર્ગ જણાય છે. આવું કારણ આપવું જોઈએ. આવું કારણ આપે એને કાર્ય ન થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી, વસ્તુ વ્યવસ્થાની બહાર છે. અને કાય થાય થાય ને આવું કારણ આપો, આવું કારણ આપે એને સદાની માટે સંસાર પરિભ્રમણના જન્મ મરણ માંથી નિવેડા આવી જાય છે. એ અનંત જ્ઞાનીઓની સાક્ષીથી ગેરંટીડ વાત છે.
યો પરમ કૃપાલુ શ્રી મહાગુરુ હે મનો.